ગોરિલાનો બેટો ટાર્ઝન કૂદી પડ્યો. ગેમેલો ઝપટમાં આવ્યો. ટાર્ઝન અને ગેમેલો નીચે પટકાયા. બંને બાથમબાથી આવી ગયા. જરૂરમાં આવીને ટાર્ઝન મુક્કા વીંઝવા લાગ્યો. ગેમેલો તેના ખિસ્સામાં રહેલી બાટલીને સાચવતો હતો. એ બાટલીને બચાવવા માટે ગેમેલોએ તેને એન્જેલો તરફ ઉછાળી. એન્જેલોએ એ બાટલી ઝીલી લીધી. ટાર્ઝને ડોટ મૂકી. તેણે એન્જેલોને બાથમાં પકડ્યો. બંને વચ્ચે ભીષણ જંગ મચ્યો. કદી એન્જેલો નીચે તો ટાર્ઝન ઉપર, કદી એન્જેલો ઉપર તો ટાર્ઝન નીચે. બંને ખુન્નસથી જૂજતા હતા. ગેમેલો પણ ટાર્ઝનને મારવા માટે તત્પર હતો. હવે તો એન્જેલો અને ગેમેલો બંને તરફથી ટાર્ઝનને મુક્કાઓ વિંઝાતા હતા, પણ ટાર્ઝન દરેક વારને સાવધતાથી ખારતો હતો. દુશ્મનોના પ્રત્યેક પ્રહાર એ ખારતો હતો. એન્જેલો અને ગેમેલો દૂરવાળા થઈ ગયા હતા. તેમની દશા જોવા જેવી થઈ હતી. ટાર્ઝન કોઈ રીતે એમને મચક આપે તેવો ન હતો. અત્યાર સુધીમાં ગેમેલો લોહીલુહાણ થઈ ગયો હતો. આમ છતાં ગેમેલો છટક્યો અને દોડ્યો. તે તેના અશ્વ ઉપર ચડી બેઠો. ઘોડાને દોડાવી મૂક્યો. પેલી બાટલી તેની પાસે હતી. એન્જેલો ટાર્ઝનના હાથમાંથી છટકી શકે તેમ ન હતો. તે દોડવા ગયો, પણ ટાર્ઝને છલાંગ લગાવી તેને નીચે પછાડી દીધો. એન્જેલો ગભરાઈ ગયો. ટાર્ઝનનો પ્રત્યેક પ્રહાર હંફાવી નાખે તેવો બરુકો હતો. શ્વાસ તોડી નાખે તેવો તેનો મુક્કો હતો. ટાર્ઝન જો આમ જ મુક્કા વીંઝતો રહે તો માણસની સ્થિતિ શું થાય? એન્જેલો ચીસ નાખી ગયો. તારો સાથી ગેમેલો ક્યાં ગયો? એની પાસે પેલી દ્રાવણની બાટલી છે. આપણે કોઈ પણ રીતે એ બાટલી મેળવવી છે. તમારા રાક્ષસ બનેલા જોંડુબેને એ દ્રાવણ પીવડાવ્યા વિના છૂટકો નથી. ટાર્ઝન બરાડ્યો. તું મારા હાથમાંથી છૂટીને ભાગતો નહીંતર હું તને તીર મારીશ. હું મારો જાન જાય તેવો કોઈ જોખમી પ્રયાસ કરીશ નહીં, કેમ કે મારે જીવવું છે. મારે હજી તો જીવનલક્ષી સંસાર માટે, દુનિયા માટે વિકાસલક્ષી પ્રયોગો કરવાના છે. મને મારતા નહીં, તમે કહેશો એમ કરીશું. જો એન્જેલો, સૌથી પ્રથમ તો તમારે મારી નજર સામે જ તમારા રાક્ષસ બનેલા જોંડુબેને મૂળ અવસ્થામાં લાવવાનો છે. તે પછી તમારે બંને પ્રકારના દ્રાવણો જંગલમાં જ દફનાવીને ચાલ્યા જવાનું છે. એક પર માટે પણ જંગલમાં ઊભા રહેવાનું નથી. ટાર્ઝન બોલ્યો, મને તમારી શરત મંજૂર છે. તો થાવ સાબદા, ટાર્ઝન બોલ્યો. તમારા અશ્વ ઉપર આપણે ગેમેલોને શોધવા નીકળીએ. તમને ખબર હશે કે એ ક્યાં ગયો છે. હા, એ નજીકની સીમડિયા ટેકરીએ ગયો છે, જ્યાં અમે જોંડુબેને રાક્ષસમાં ફેરવ્યો હતો. એન્જેલો બોલ્યો, આ જગતમાં યુદ્ધ એ જ મોટો રોગ છે. ટાર્ઝન બોલ્યો, કદી લડાઈથી કોઈ પ્રશ્નનો નિકાલ આવતો નથી. દરેક પ્રશ્નો સમાધાનકારી વલણથી ઉકેલી શકે છે. ટાર્ઝને એન્જેલોને અશ્વ તરફ ઇશારો કર્યો. સમત્વ ભાવ, એકતા ભાવ નવનિર્માણ સર્જે છે. લડાઈથી તો સમૂર્ગો નાશ થાય. વિસર્જનની પ્રક્રિયા ગતિમાં આવે. પ્રેમ અને સદભાવથી માનવે માનવને જીતવો જોઈએ. એન્જેલો ટાર્ઝનની વાણી સાંભળીને દંગ બની ગયો. કલ્યાણની સાચી વાત, ઇન્સાનિયતની ભાવનાને જીવંત અને ધબકતી રાખવાની વાત ટાર્ઝને કરી હતી. એન્જેલો અશ્વ ઉપર ગોઠવાયો. ટાર્ઝન તેની પાછળ જઈને બેઠો. થોડી વાર પછી એન્જેલોએ ઘોડાને દોડાવ્યો. ગેમેલો પાસે ચમત્કારિક જાદુઈ દ્રાવણો હતા. તે મેળવ્યા વિના છૂટકો ન હતો. માણસને જે તે મૂળ અવસ્થામાંથી રાક્ષસ બનાવી દેતા દ્રાવણો કદી આ જગત માટે આશીર્વાદરૂપ બની શકે નહીં. રાક્ષસી માનવ પાસે બુદ્ધિ અને ચાતુરી ભર્યા પરિણામની આશા રાખી જ શકાય નહીં. સમસ્યાઓ સુલેથી વિચાર અને તેના વિનિમયથી ઉકેલી શકે તે વાત ટાર્ઝને જ એન્જેલોને સમજાવી. ટાર્ઝને એક એવો સંભાવિત સંદેશ એને આપ્યો કે એન્જેલો આશ્ચર્યચકિત થઈ ગયો. ટાર્ઝન કહે, જગતમાં અનેક ઠેકાણે યુદ્ધની પરિસ્થિતિ પ્રવર્તે છે. માનવીયતા પર માનવે જ પાણી ફેરવી નાખ્યું છે. દયા લાગણી જેવી ભાવનાઓ જ નાશ પામી છે. એવા સમયે જંગલમાં એમઆઈ ટાર્ઝનના આધિપત્યવાળા જંગલમાં શાંતિ અને ચમનનું વાતાવરણ છે. ઘોડો દોડતો દોડતો ઢોરાવ તરફ આગળ વધ્યો. પાણીના રેલાની માફક ઘોડો રસ્તો કાપતો આગળ વધી રહ્યો. પેલો જ એન્જેલો ટાર્ઝનને રસ્તો બતાવતો ગયો. અશ્વ ભીષણ જંગલને ચીરતો હતો. વૃક્ષ ઝાડીઓ અને માર્ગો પાછળ સરી જતા હતા. સીમડિયા ટેકરી પાસે આવીને અશ્વ ઊભો રહ્યો. ટાર્ઝન એન્જેલોને નીચે ઉતાર્યો. ચૂપચાપ બંને આગળ વધ્યા. ઝાડીના ઝુંડોથી ઘેરાયેલી ટેકરીની ગુફામાં એન્જેલો અને ગેમેલોએ પોતાની પ્રયોગશાળા બનાવી હતી. વિચિત્ર પ્રકારના દ્રાવણની શોધ અહીં જ થઈ હતી. ગુફા સૂની દેખાતી હતી. એન્જેલોને નવાઈ લાગી. ટાર્ઝનને પણ આશ્ચર્ય થયું. એન્જેલો બોલ્યો, ગેમેલો દેખાતો નથી. ગુફામાં જઈને સૂઈ ગયો હશે. શું થયું હશે? ત્યાં તો ઘરઘરાટી સંભળાઈ. ટાર્ઝન નવાઈ પામ્યો. અચાનક આવો વિચિત્ર અવાજ ક્યાંથી આવ્યો? ટેકરી પાછળથી એકદમ કાળી અને વિરાટ આકૃતિ બહાર આવી. ટાર્ઝન અને એન્જેલો ચકિત થઈ ગયા. અરે આ શું? આ તો ગોરીલો વાંદરો, ઘણો મોટો વિકરાળ વાંદરો બહાર આવ્યો. ટેકરીની ટોચ પર ધીમેથી ગેમેલો ઊંચો થયો. એણે ટાર્ઝન સામે જોઈને કહ્યું, જંગલના રાજા ટાર્ઝન, જોઈ લે, આ છે એક ગોરીલો. દ્રાવણ વડે તે વિશાળ વિરાટ ગોરીલો બન્યો છે. જે રીતે સામાન્ય માણસ જોન ડુબે રાક્ષસ બન્યો છે, તેમ વાંદરો ગોરીલો બન્યો છે. તમે પાછા જાઓ, નહીંતર આ ગોરીલો નખ મારીને અને બચકા ભરીને તમને બંનેને વેતરી નાખશે. ટાર્ઝન ક્રોધે ભરાયો. એણે હોઠ પીસ્યા. મુઠ્ઠીઓ વાળીને ટાર્ઝન આગળ વધ્યો. તે બોલ્યો, તમારા જેવા દુષ્ટ અને અધમ અપરાધ ભાવના ધરાવતા વિજ્ઞાનીઓ જ જગતનું અનિષ્ટ કરી શકે છે. તમારા જેવા પાપીઓ જ માનવનો નાશ કરે છે. એક સામાન્ય માણસ અને સામાન્ય વાંદરા પર તમે જે પ્રયોગો કરો છો તે પાપનું એક વિશાળ કદમ છે. આવું પાપ કોઈ કરી શકે નહીં. ગોરીલો દોડ્યો. ટાર્ઝન ડગાઈ ગયો. ગોરીલો પોતાની તરફ જ દોડી રહ્યો હતો. ગોરીલાને ગુરક્યા કરતો દોડતો જોઈને ટેકરી પર બેઠેલો ગેમેલો મોટેથી હસી પડ્યો. એન્જેલો ટાર્ઝનની પીઠ પાછળ જઈને ઊભો રહ્યો. તમે ડરશો નહીં એન્જેલો, હું એનો ટોટો પીસી નાખીશ. ટાર્ઝન જનૂરથી બોલ્યો, મારે મારા જ દોસ્તનો નાશ કરવો પડશે. એક વાનર મિત્રને ગુમાવવો પડશે. ટાર્ઝન, તમે એમને મારી શકો તેમ નથી. આ તો રાક્ષસી ગોરીલો છે. શક્તિઓનું વિકૃત વિરાટ સ્વરૂપ તમારી સામે ખડું કર્યું છે. દ્રાવણની શક્તિ અને પ્રભાવથી તે સર્જાયું છે. તમને તે ખતમ કરી નાખશે. આ રીતે જોંડુબે પણ આ જંગલમાં છે. એ રાક્ષસ બન્યો છે. ગમે ત્યારે આવી ચડશે. જે હોય તે, મારે તમારા રાક્ષસ બનેલા જોંડુબેને પણ ભીસી નાખવો પડશે. ટાર્ઝન ચિલ્લાયો. ગોરીલો નજીક આવ્યો. જોરથી એણે દાંત્યું કર્યું. બે હાથ હવામાં ફેલાવીને ગોરીલો દોડ્યો. ટાર્ઝને ગોરિલાને બાથમાં લીધો. ગોરિલા આગળ ટાર્ઝન સાવ બચ્ચા જેવો લાગતો હતો, આમ છતાં ટાર્ઝને ગોરિલાનો પગ પકડ્યો અને તેને બળપૂર્વક ઝાટકો મારીને નીચે પછાડી દીધો. ગોરિલો જમીન પર ગબડ્યો, ફરીથી તે ઊભો થયો. તેનો ગુસ્સો ચરમસીમાએ પહોંચ્યો. તે વિચિત્ર રીતે ગુરક્યા નાખવા લાગ્યો. ટાર્ઝનને કરડી ખાવા માટે તે દોડ્યો. એની આંખોમાં આગું ખુન્નસ અને જનુન તરવરતું હતું. ટાર્ઝને ગોરિલાને કારા એન્જિનની માફક ઘસી આવતો જોયો. ટાર્ઝને ઉછરીને ગોરિલાના માથામાં લાત મારી. ગોરિલાનું શરીર લથડ્યું, તે વધારે ભુરાયો થયો. ટાર્ઝને લાત પ્રયોગ ચાલુ રાખ્યો. એક વાર, બે વાર લાતો ઝીંકાતી ગઈ. ગોરિલો હવે ભયંકર ચીચિયારીઓ નાખવા લાગ્યો. તેનો ક્રોધ બેવડાતો જતો હતો. બમણા વેગથી તે ટાર્ઝન ભણી ઘસ્યો. ટાર્ઝને અગાઉની માફક પુનઃ ગોરિલાનો પગ પકડ્યો અને ઝાટકો માર્યો. એક ઝાટકે ગોરિલો નીચે પડ્યો, જાણે કારો પહાડ ઘસી ગયો. દડી દડીને ટેકરીના ખૂણે સ્થિર થયો. ગોરિલો કારધાર બનીને વરી ઊભો થયો. તેની આંખોમાં ક્રોધાગ્નિ ભભૂકી રહ્યો હતો. તેના દાંત ચિત્કારો સાથે પોરા થતા હતા. એ દાંત વચ્ચેથી લાળ ટપકતી હતી. આંખો જાણે લાલ અંગારા મૂક્યા હોય તેવી લાલચોર બની ગઈ હતી. એન્જેલોએ બૂમ પાડી, ટાર્ઝન, આ રાક્ષસી ગોરિલો છે. એનાથી બચવું હોય તો તમે ભાગવા માંડો. ગુફામાં પ્રવેશેલા એન્જેલોએ જોરથી બૂમ પાડી. હવે તો મોત સિવાય કોઈ વિકલ્પ નથી. એન્જેલો, ટેકરી પરથી ગેમેલો બોલ્યો, આ ટાર્ઝનનો ભરોસો રાખીને તમે તમારી શોધ પ્રક્રિયાને નેવે મૂકી દીધી છે. તમે તમારી શક્તિનો નાશ કરી નાખ્યો છે અને એટલે જ મેં વાંદરાને રાક્ષસી સ્વરૂપ બખ્યું છે. તમે પાપી છો. પાપીઓ જ પાપનો માર્ગ અખત્યાર કરે છે. ગોરિલા વાંદરાનું ઠેકાણું પાડ્યા પછી તમારો વારો છે, ટાર્ઝન જોરથી ચિલ્લાયો. એણે આમ કહીને ગોરિલાને ગબડાવ્યો. ગોરિલો ચિત્ત થયો. ટાર્ઝને તેના માથામાં એક સામટા ચાર પાંચ મુક્કા જમાવી દીધા. ગોરિલા ચિચિયારીઓ નાખતો ગયો. એ પછી ટાર્ઝને એક પથ્થર ઉપાડીને ગોરિલાના માથામાં દીધો. ગોરિલો મૂરસોતું વૃક્ષ ધારાશય થાય તેમ નીચે પડ્યો. ગોરિલો બેહોશ બન્યો. એ પછી ટાર્ઝને ટેકરી ભણી છલાંગ લગાવી. એણે ગેમેલોને બાથમાં લીધો. બંને ટેકરી પરથી ગબડ્યા, નીચે આવ્યા. ટાર્ઝને મુક્કાઓ વીંઝવા શરૂ કર્યા. ટાર્ઝનના મુક્કાઓ એટલે લોખંડનો ગણ જોઈ લો. ગેમેલો રાડ નાખી ગયો. તે પછી ટાર્ઝને બંને પ્રકારના દ્રાવણો માંગ્યા. ગેમેલો જાન છોડાવવાની શરતે દ્રાવણો આપવા તૈયાર થયો. ગેમેલો ગભરું બાળક જેવો બની ગયો. તેણે ગુફામાંથી બે બાટલીઓ લાવી આપી. એક બાટલીમાં વિરાટ સ્વરૂપ બનાવવાની દવા હતી, બીજી બાટલીમાં મૂળ અવસ્થા ધારણ કરવાની દવા હતી. બંને બાટલીની દવા જુદા જુદા રંગની હતી. લાલ રંગની દવાથી વિરાટ સ્વરૂપ થતું, લીલા રંગની દવા માણસને મૂળ અવસ્થામાં લાવી દેતી. ટાર્ઝને સંપૂર્ણ સમજણ મેળવીને ગોરિલાની દિશામાં ડોટ મૂકી. ગોરિલા બેહોશ હતો. તેની આંખો બંધ હતી, મોઢું ખુલ્લું હતું. ટાર્ઝને ઝડપથી થોડી દવા તેના ખુલ્લા મોઢામાં નાખી. એ પછી તે ઝડપથી દોડતો ગયો. કેટલીક વનસ્પતિના મૂરિયા અને પાંદડા લઈ આવ્યો. તેને પીસીને તેનો રસ ગોરિલાના માથામાં લગાવી દીધો. ચમત્કાર થતો હોય તેમ ગોરિલો ધીરે ધીરે ગોરિલામાંથી વાંદરાના કદમાં ફેરવાતો ગયો. આ એક અજીબ પ્રકારનું વિચિત્ર દ્રાવણ હતું. ગેમેલોને પણ ટાર્ઝન દ્વારા ચમત્કારનો અનુભવ થયો હતો, એટલે તે ડાયો ડમરો બનીને આ બધું જોતો હતો. ટાર્ઝન કહે, તમે બંને મારી સાથે આવો. હજી તમારા સાથી જ્હોન ડુબેને મૂળ અવસ્થામાં લાવવાનો બાકી છે. મને લાગે છે તે આપણને શોધતો હશે. જ્યાંથી આપણે આવ્યા છીએ ત્યાં જ પાછા જવું પડશે. ટાર્ઝન, એન્જેલો અને ગેમેલો ફરી પેલા ઢોરાવ અને ખાઈવારા માર્ગે આગળ વધી ગયા. એ ટાણે ફરી સાંજ પડી ગઈ હતી. ધીરે ધીરે અંધારા ધરતી ઉપર ઉતરી રહ્યા હતા. કારું ડિબાંગ અંધારું ચોમેર પથરાતું જતું હતું. જંગલ જાણે ચિત્ર વિચિત્ર અવાજો સાથે જીવંત બનતું જતું હતું. સામાન્ય વાંદરો ફરી મૂળ સ્થિતિમાં હતો. ગોરિલાનું કદ ચમત્કારિક રીતે ઉતરી ગયું. કહો કે દ્રાવણમાં અજીબ પ્રકારની શક્તિ હતી. બસ હવે એ દ્રાવણ જ્હોન ડુબેને પીવડાવવાનું હતું. જ્હોન ડુબે રાક્ષસ સ્વરૂપે જંગલમાં અહીં ત્યાં રઝળતો હતો. ટાર્ઝનને ખ્યાલ આવી ગયો કે ગુફાની અંદર લંબાયેલો પેલો કારો રાક્ષસી હાથ કદાચ જ્હોન ડુબેનો હોવો જોઈએ. તેણે જ પોતાને ફરો ખાવા આપ્યા હતા. ટાર્ઝન કોઈ પણ ભોગે જ્હોન ડુબેને શોધી કાઢવા માંગતો હતો. એમ નહીં કરવામાં આવે તો જ્હોન ડુબે જંગલનો અને વનવાસીઓનો નાશ કરી નાખે તેમ હતો. આમ થવા દેવું નહોતું. ટાર્ઝનનું અસ્તિત્વ હોય અને જંગલને કોઈ બાનમાં લે એવું બની જ કઈ રીતે શકે? કોઈ તાકાત કુદરતી હોય કે અકુદરતી, માનવીય હોય કે અમાનવીય હોય, તેને સો અધિકાર હતો આ જંગલને તહસ નહસ કરવાનો. એને કઠિનમાં કઠિન સજા થવી જ જોઈએ. ટાર્ઝન દયાનો દેવતા હતો. જો કોઈ પોતાની ભૂલ સ્વીકારીને ભૂલનું પુનરાવર્તન નહીં થાય તે માટે પશ્ચાતાપ કરે તો તેને ક્ષમા આપવા તત્પર રહેતો. ક્ષમા એ વીરોનું ભૂષણ ગણાય. તે વાત તેનાથી અજાણી નહોતી, અજાણી રહી પણ શકે નહીં. જેનામાં દયા, પ્રેમ, મમતા અને સહયોગની સમર્પણની ભાવના હોય તે ક્ષમાનું મૂલ્ય સમજતા જ હોય, એમાં શંકા નથી. પ્રગાઢ અંધારું પથરાઈ ચૂક્યું હતું. ટાર્ઝન, ગેમેલો અને એન્જેલો પેલી ખાઈ નજીક આવ્યા. ત્યાં એક કારી ચીઝ સંભળાઈ. ટાર્ઝન ચમક્યો. આ ચીઝ કોની? ચીઝ ક્યાંથી આવતી હશે? ગેમેલોએ કહ્યું, કોઈએ ચીઝ પાડી. એન્જેલો કહે, માણસની ચીઝ લાગે છે. ટાર્ઝન, ઢોરાવ તરફથી ચીસ ઉઠી છે. હવે એ કરવું રહ્યું કે ચીસ કોની હશે? ત્યાં તો ફરીથી ચીસ ઉઠી. બચાવ, બચાવ, બચાવ. અરે, આ ચીસ તો વનવાસીના વડા ઇંગોલીના કોઈ વનવાસીની હોય એવું લાગે છે. ટાર્ઝન એન્જેલો સામે જોઈને બોલ્યો, શું વીરો આફતમાં ફસાયો હતો કે પેલો કલામી? શું થયું હશે? ત્યાં તો ફરીથી ચીસ ગુંજી ઉઠી. બચાવ, બચાવ, બચાવ. ટાર્ઝન કહે, મસાલ સાથે રાખજો. હવે તો વળાંક પકડીને આપણે જવાનું રાખવું પડશે. આ તરફથી ચીસ આવી છે. મને આ ચીસ વીરોની લાગે છે. ચોક્કસ કોઈ આફતમાં એ મુકાયો છે. કેવી હશે એ આફત? કોઈ દાનવ હશે કે માનવ? ગેમેલો પાસે મસાલ હતી. એન્જેલોએ પણ મસાલ પ્રગટાવી લીધી. પેલો દ્રાવણ રાક્ષસ હોય તો એનો પ્રતિકાર કરવાનો હતો. પેલી બંને દ્રાવણની બાટલીઓ હવે તો ટાર્ઝનની પાસે હતી. એ બાટલીઓ પૈકીની એક બાટલીનું દ્રાવણ પેલા જ્હોન ડુબેને રાક્ષસમાંથી માનવ બનાવવા માટે હતું. જ્હોન ડુબે મૂળ અવસ્થામાં આવી જાય તે પછી બાટલીઓ અને તેની ફોર્મ્યુલાને જંગલમાં જ દફનાવી દેવાના હતા. ટાર્ઝન, ગેમેલો અને એન્જેલો અજવારે અજવારે આગળ વધી રહ્યા હતા. ઢોરાવ સાચવીને ઉતરવો પડે તેમ હતો. આરોહ અવરોહ પસાર કરતા જવાનું હતું. ઘણે ઠેકાણે એક એક બબ્બે ફૂટના ઊંડા ખાડા પણ આવતા હતા. કદીક ટેકરા પણ આવતા હતા. ઝાડીના ઝુંડો પણ ઢોરાઓમાં બેસુમાર હતા. જીવજંતુઓનો ઉપદ્રવ મોટે ભાગે જ શરૂ થતો હતો. કારા ભયંકર સર્પો ડંખીલા વીંછી, વિકરાળ જીવ બક્ષી અજગરો, ચિત્ર વિચિત્ર જીવડાઓ અને મોટા હિંસક જાનવરો તો ખરા જ. આ બધી આફતોથી સચેત રહીને માર્ગ કરવાનો હતો. ડોરાવ ઉતરવામાં જરાય ગાફેલ રહેવાનું ન હતું. ડોરાવ ઉતરતા પણ લપસે તો સરળતાથી જ મોત આવી જાય. માણસ અહીંથી ગબડે તો સીધો જ મોતને ભેટે અને એનું હાડકું સુદ્ધા હાથમાં આવે નહીં, તે બચી શકે જ નહીં. ટાર્ઝન કહે, સાચવીને પગ દેજો. એન્જેલો કહે, ચિંતા નહીં ટાર્ઝન. ગેમેલો કહે, અજવાળું ઠીક ઠીક પ્રમાણમાં છે, ત્યાં તો પુનઃ ચીસ સંભળાય, બચાવ બચાવ. ટાર્ઝન કહે, આ તરફથી ચીસ આવી રહી છે, તમે એ તરફ આવો, હું તે દિશામાં જાઉં છું. મને લાગે છે કે વીરો ઇંગોલી અથવા કલામી કોઈ અજાણી આફતમાં હોય તેવું લાગે છે. જે હશે તે પડશે એવા દેવાશે. ડાબી બાજુથી ચીસ આવી હતી, બધા સિફતપૂર્વક અને ચોકસાઈપૂર્વક પરંતુ ઝડપથી એ દિશામાં આગળ વધ્યા. થોડે દૂર ઇંગોલી અને કલામી ઊભા હતા, ત્યાં પહોંચી ગયા. એ બંને જણા ફફડી ગયેલા હતા. તેમના ચહેરા પર ભયંકર ખોફ પથરાયેલો હતો. તેઓ વિચિત્ર રીતે ડરેલા અને હેપતાઈ ગયેલા હતા. ઇંગોલી કહે, એક વિશાળ રાક્ષસી માણસ વીરોને આ તરફ ખેંચી ગયો છે. ટાર્ઝન સ્તબ્ધ બની ગયો. દ્રાવણ રાક્ષસની દિશામાં ટાર્ઝનના કારજે ફાર પડી. દ્રાવણ રાક્ષસ વીરોને ઉઠાવી ગયો હોય તો એને એમ કેમ પ્રકારે બચાવવો રહ્યો? મોડું થવું જોઈએ નહીં. દ્રાવણ રાક્ષસ મૂળ અવસ્થામાં પણ લાવવાનો હતો, જોકે એ તો પછીની વાત હતી. પ્રથમ તો વીરોને બચાવવાનો હતો, વીરો બચવો જ જોઈએ, એને કોઈ જાતની હાનિ થવી જોઈએ નહીં. વીરો બચી જાય તે પછી જ દ્રાવણ રાક્ષસનું શું કરવું એ નક્કી કરવાનું હતું. ઇંગોલીએ કહ્યું, તે દિશામાં ટાર્ઝન, ગેમેલો, એન્જેલો, ઇંગોલી અને કલામી દોડવા લાગ્યા. હજી પણ વીરોની ચીસ સંભળાતી હતી. એ ચીસો બહુ દૂરથી આવતી નહોતી, નજીકથી તે સંભળાઈ રહી હતી. ત્યાં તો ધડબડાટી સંભળાઈ, કોઈ પછડાયું હોય તેવું લાગ્યું. ઝાડીનું ઝુંડ પણ ડોલી ઉઠ્યું. પાંદડા ફફડ્યા હોય અને કેટલાક પાંદડા કચડાયા હોય તેવું લાગ્યું. બચાવ! વળી દબાયેલી ચીણી ચીસ ટાર્ઝનને સંભળાઈ. ચીસની દિશામાં ટાર્ઝન અને અન્ય સહયોગીઓ દોડી ગયા. ઝાડીના ઝુંડો, જંગલી વેલાઓ અને અન્ય અવરોધો દૂર કરીને આગળ વધવાનું હતું. દ્રાવણ રાક્ષસ સુધી પહોંચવામાં મોડું કરવાનું ન હતું, કેમ કે વીરો એના પંજામાં ખરેખરો ફસાયેલો હતો. વીરોને બચાવ્યા વિના છૂટકો ન હતો. ઇંગોલી અને કલામી ચિંતામાં મુકાઈ ગયા હતા. તેમની આંખોમાં ફફડાટ હતો. વીરોના પ્રાણની રક્ષા કરવા માટે ઘસી જવાનું હતું. આગળ જતા વળાંકે ડોરાવ પૂરો થતો હતો. બરાબર એકાદ ફલાંગ છેટે પેલી ગુફા પાસે એક ઊંચો મોટો કારો પડછાયો વર્તાયો. તેના હાથમાં વીરો હતો. વીરો છટકવાની કોશિશ કરતો હતો, પણ દ્રાવણ રાક્ષસ તેને છૂટવા દે ખરો. દ્રાવણ રાક્ષસ ગુરક્યા કરતો હતો. તે મોટા તોતિંગ વૃક્ષના કદમાં ફેલાયેલો અને વકરેલો હતો. તેના થડ જેવા પગ અને લાંબા જાડા હાથમાં વીરો નાના જીવડાની માફક તરફડતો હતો. આમાંથી વીરોને બચાવવો કેમ? ટાર્ઝન મૂંઝાયો. આ પરિસ્થિતિ અત્યંત કફોડી અને ચિંતાજનક હતી. ટાર્ઝન જોરથી બોલ્યો, જોન ડૂબે, જોન ડૂબે, મારા માણસને છોડી દે, એને કંઈ નહીં કરતો. હું આ જંગલનો રાજા બોલું છું, હું ટાર્ઝન છું, જોન ટાર્ઝન છું, મારા માણસને સલામત રીતે છોડી દે. સામે ઘુરક્યું થયું. ત્યાં જ એક વાત બની. એક મોટો વિકરાળ સિંહ પ્રાડો નાખતો વચ્ચે ઘસી આવ્યો. તે દ્રાવણ રાક્ષસ સામે દોડી ગયો. ટાર્ઝને જંગનું સ્વરૂપ બદલાતું જોયું. સિંહને રોકવો જ જોઈએ, નહીંતર તે રાક્ષસને મુશ્કેલીમાં મૂકે જ. અગર દ્રાવણ રાક્ષસ ખુદ સિંહને પેચો બનાવી દે તેમ હતો. દ્રાવણ રાક્ષસની આંખોમાં નવાઈ ઉપસી હતી. તે સિંહને તાકી રહ્યો. સિંહે ત્રાડ નાખી, તેણે તરાપ લગાવી. આ દરમિયાન ટાર્ઝન કૂદ્યો. એણે સિંહને વચ્ચેથી આંતર્યો. સિંહને એણે કમરેથી પકડીને નીચે પડછાડ્યો. ખુદ પણ નીચે ગબડ્યો. દ્રાવણ રાક્ષસનું આશ્ચર્ય આથી બેવડાઈ ગયું. દ્રાવણ રાક્ષસનું આશ્ચર્ય શા માટે નહીં બેવડાય? સિંહ એને મારવા માટે ઘસી રહ્યો હતો. તે ટાણે જ ટાર્ઝન વચ્ચે કૂદી પડ્યો હતો. ટાર્ઝનનો ઈરાદો નેક અને પાક હતો. તે રાક્ષસને બચાવવા વચ્ચે આવ્યો હતો. દ્રાવણ રાક્ષસ આથી ઘડીભર માટે થીજી ગયો. પોતાને બચાવવા માટે કૂદી પડેલા ટાર્ઝન સામે તે અજીબ પ્રકારે જોઈ રહ્યો. આ દ્રશ્ય જોઈને એન્જેલો, ગેમેલો, ઇંગોલી અને કલામી પણ સ્તબ્ધ બની ગયા હતા. વીરો તો બેહોશ થઈને નીચે પડ્યો હતો. તેના માથામાં લોહી નીકળી રહ્યું હતું. આ પરે દ્રાવણ રાક્ષસ સ્થિર ઊભો હતો. તે ટાર્ઝન અને સિંહનું યુદ્ધ જોઈ રહ્યો હતો. ટાર્ઝને પોતાના પ્રાણ જોખમમાં મૂક્યો હતો. ટાર્ઝન જોર શોરથી વિચિત્ર રીતે ગુરગુરાટી નાખવા લાગ્યો. સિંહ ફંગોરાઈને દૂર પડ્યો એટલે તેણે આ વિચિત્ર પ્રકારની ગુરગુરાટી ચાલુ રાખી. આથી સિંહ દગાઈ ગયો. તેણે ટાર્ઝન સામે જોયો. બંનેની ચાર આંખો એક થઈ. ટાર્ઝન કશુંક બબડતો ગયો. પછી તો એક વાત બની ગઈ, ગજબની વાત બની ગઈ. સૌને આશ્ચર્યમાં ગરકાવ કરતી એ એક નાનકડી ઘટના જ હતી. એ ઘટના કંઈ નાની સૂની નહોતી જ. સિંહે માથું ઝુકાવી દીધું. પછી તો તે જાળી તરફ સરક્યો. થોડી વાર પછી તે જાળીમાં ઓઝલ બની ગયો. દેખાતો બંધ થઈ ગયો. આ એક નવી વાત બની ગઈ. સવાર પડવા આવી હતી. દ્રાવણ રાક્ષસ ગુફાની પાસે બેસી ગયો હતો. તેના ચહેરા પરનો કાર ઓસરી રહ્યો હતો. એની આંખોમાં હવે નહોતું જનૂન કે નહોતું ખુન્નસ. તે ધીરે ધીરે લાગણીશીલ બની ગયો. જોકે એનું શરીર વિરાટ જ રહ્યું. ટાર્ઝને તેની સામે ત્રાટક કર્યું. પછી તે તેની નજીક ગયો. એને પેલું દ્રાવણ પીવડાવ્યું. બે ચાર ઘૂંટડા પીતા જ જ્હોન ધીરે ધીરે મૂળ અવસ્થામાં આવતો ગયો. પછી તો તે હતો એવો ને એવો બની ગયો. હવે તે દ્રાવણ રાક્ષસ નહોતો, અસલ જ્હોન ડૂબે હતો. તે રડી ગયો, રડતો જ ગયો. ઇંગોલી, કલામી, એન્જેલો અને ગેમેલો બહાર આવ્યા. ઇંગોલીએ વીરોને હોશમાં લાવવાના પ્રયાસ શરૂ કરી દીધા. છેવટે જેમ બનવાનું હતું તેમ બન્યું. એન્જેલો અને ગેમેલોએ માનવતાની દ્રષ્ટિએ વિચિત્ર દ્રાવણને અને એની ફોર્મ્યુલાને જંગલમાં જ ખતમ કરી નાખ્યા. વીરો હોશમાં આવી ગયો હતો. ઇંગોલીએ તેનો એક માનવ પણ ગુમાવ્યો હતો, પણ વીરો બચી ગયો હતો. તેનો ખાસ આનંદ હતો. થોડા દિવસો એન્જેલો અને ગેમેલો જંગલમાં રહ્યા. તે પછી ટાર્ઝને એમને વિદાય આપી. હવે પછી વાંચજો દયા અને માનવતા ભરી ટાર્ઝનની પરાક્રમ કથા, હવાઈ બલૂન. સમાપ્ત. જુલમીઓની છાતી બાંધતો ટાર્ઝન મોતના શિકારીઓ વચ્ચે ઝઝૂમતા જંગલના શહેનશાહ ટાર્ઝનની માનવતા ભરી સાહસ કથા, હાથીઓનો દોસ્ત ટાર્ઝન. ટાર્ઝન શ્રેણી 6, હવાઈ બલૂન. નવી શોધ. પવનના સુસવાટા સાથેની એક સવાર ઠંડકથી સભર હતી. વિનસ શહેર પર હજી આછું ધુમ્મસ હતું. પોષની ઠંડી વધુ તીવ્ર હતી. લોકોની આરસ ઉડી નહોતી. પાછલી પરોઢની મીઠી નીંદરમાંથી લોકો હજી જાગ્યા ન હતા. રસ્તાઓ પરથી વાહનો દોડતા હતા. અવરજવર નહિવત હતી. ઉદ્યમી લોકો જાગ્યા હતા. છાપાવાળા દૂધવાળા હડી કાઢતા હતા. પંખીઓ આકાશે વિહરતા હતા. તુંગા આજે વહેલો ઉઠ્યો. તેણે કેટલાક સાધનોની જોરી ઉઠાવી. હજી જ્હોન ગોરતો હતો. ટૂંગાએ એને દંડોરી નાખ્યો. જ્હોન ઊભો થયો. એની આંખોમાં હજુ ઊંઘ હતી. તેમણે બલૂનની કામગીરી હાથ ધરવાની હતી. ઘણું ખરું કામ થયું હતું. બસ હવે થોડા કલાકો કામ કરવાનું હતું. બલૂનને પૂરું કરવા માટે જરૂરી સ્પેરપાર્ટ્સ મેળવી લીધા હતા. એકાંત સ્તરે એને તૈયાર કરવાનું હતું. આ માટે દરિયાકાંઠો પસંદ કર્યો હતો. દરિયાના ઉત્તર છેડે જાળીના ઝુંડમાં બલૂનને છુપાવી રાખ્યું હતું. મોટા ટોપલા સાથેનું બલૂન મજબૂત રસાઓથી બાંધેલું હતું. માત્ર હવાના ભરાવાથી તે ઉડી શકે તેવી ગોઠવણ કરવાની હતી. દરેક સ્પેરપાર્ટ્સ ચોકસાઈથી ગોઠવવાનો હતો. દસેક દિવસ આમ જ વીતી ગયા હતા. 10 દિવસનો ગાળો ટૂંકો ન હતો. આમ છતાં હજી બલૂન અધૂરું હતું. એમાં કશી ખામી નહીં રહેવી જોઈએ. એની વજન ઉંચકવાની ક્ષમતા પણ પહેલેથી નક્કી કરી લીધી હતી. ખાદ્ય સામગ્રી પણ ગણતરીપૂર્વક લેવાની હતી. નાના મોટા સાધનો પણ પડખે રાખવાના હતા, જેવા કે સોય, દોરો, ચાકુ, બંદૂક, કારતૂસો, મીઠું પાણી, કપડાં, દૂરબીન, ચશ્મા તથા કેમેરો. તેઓ સૂકો મેવો સાથે રાખવાના હતા, તેથી રસ્તામાં ખાઈ શકાય. વહેલી પરોઢે ટૂંગાએ જ્હોનને દંડોરીને જાગૃત કરવા પ્રયત્ન કર્યો, પણ જ્હોનને આમ મીઠી નીંદરમાંથી ઉઠવું ગમ્યું નહીં. તેણે થોડો કંટાળો દર્શાવ્યો. તેણે કહ્યું, ગઈકાલે મોડે સુધી આપણે કામ કર્યું છે. મારું માનવું છે કે આપણે ઘણું કામ કરી લીધું છે. પ્રવાસે ઉપડતા પહેલાં આપણે એને ચકાસી જોઈશું. બલૂનને એકદમ છોડવાનું નથી. તું હવે ઊઠીને તૈયાર થઈ જા. આપણે દરિયાકાંઠે જવું પડશે. અધૂરું કામ પૂરું કરે જ છૂટકો, ટૂંગાએ કહ્યું. આ વખતે આપણે ફક્ત શિકાર માટે આફ્રિકાનું જંગલ જ પસંદ કરીશું. એ તો અગાઉથી નક્કી થયું છે. જોને માથાના વારમાં આંગળા ફેરવતા કહ્યું, આપણે જંગલનો નકશો તૈયાર રાખવો પડશે. હું માનું છું કે સૌથી વધારે જોખમી પ્રવાસ આફ્રિકાનો બની રહેશે. શિકારની શોધ અને એમાંય જંગલી હાથીઓના સમૂહ પર ત્રાટકવું તે ઘણું જોખમી ગણાય. જ્હોન અને ટૂંગાનો ઈરાદો આ વખતે આફ્રિકાના જંગલમાં જઈને હાથી દાંત મેળવવાનો હતો. અહીં વિનસ શહેરના એક મોટા વેપારી સાથે હાથી દાંતના વેપાર તેમજ લેવડ દેવડ અંગે કેટલીક ચોક્કસ અને ચોકસાઈપૂર્વકની ધંધાકીય વાતચીત થઈ હતી. જ્હોન એમ માનતો હતો કે હાથી દાંતની બજારમાં ઘણી મોટી માંગ છે. હાથી દાંતમાંથી બનતી બનાવટો પણ મોટા પાયે ઉપડતી હતી. તેથી આવું ચિત્ર નજર સમક્ષ રાખીને થોડા જુદા તથા નવા વ્યવસાયમાં જોડાઈ જવા તત્પર હતો. ટૂંગા પ્રથમ તો તૈયાર ન હતો. છેવટે તેમણે કંઈક જુદી રીતે પ્રવાસ શરૂ કરવાનું નક્કી કર્યું. આ માટે ટૂંગાએ નવો તુક્કો લડાવ્યો. તેના ઘરમાં બાપદાદાના સમયનું એક જૂનું પુસ્તક પડ્યું હતું. આ પુસ્તકના પાના ઘણે અંશે પીરા પડી ગયા હતા અને જર્જરિત બની ગયા હતા. અગાઉ 2 વખત આખું પુસ્તક વાંચી નાખ્યું હતું. આમ તો તે પ્રવાસ કથા હતી જેમાં બલૂનની વાત વણાયેલી હતી. કેટલાક યુવાનોએ મળીને હવાના દબાણના આધારે આકાશમાં ઉડતા બલૂનની શોધ કરી હતી. બલૂન શેમાંથી અને કઈ રીતે બની શકે તેની સંપૂર્ણ માહિતી પુસ્તકમાં હતી. પુસ્તકના પાના પર તેની આકૃતિ બતાવેલી હતી. એટલું જ નહીં, ક્રમાંક આપીને તેના પાર્ટ્સ કઈ રીતે ગોઠવવા તે પણ સવિસ્તાર સમજાવ્યું હતું. ટૂંગાએ આ બાબતે જ્હોનને કહ્યું ત્યારે તેણે વાતને હસી નાખેલી. એણે કહ્યું હતું, પ્રવાસ કરવા તો પ્લેન, ટ્રેન, અગર આગબોટમાં નહીં તો છેવટે પગપારા કામ મુશ્કેલ ખરું, પણ તેમાં સાહસની આગવી મજા હોય છે. જ્ઞાનનો કંટારો સમજી શકાય તે પહેલેથી આળસુ અને કંઈક ચીડિયલ હતો, પણ છેવટે તુંગાની સમજાવટ પાર પડી. બલૂનના વિષયમાં એણે ગંભીરતાથી વિચારવા માંડ્યું. તુંગાના આગ્રહથી જ્હોને પેલું પુસ્તક વાંચવા લીધું. પ્રથમ તો એને કંટારો આવ્યો, વાંચતો જાય અને બગાસા ખાતો જાય. વાંચતા વાંચતા તેનું માથું ભારે થઈ જતું, આંખોમાં પાણી ભરાઈ જતું. આમ ને આમ થોડા દિવસો ચાલ્યું, આખરે એણે પુસ્તક પૂરું કરી નાખ્યું. ઉત્તરાર્ધનું પ્રવાસ વર્ણન સચોટ અને રસપ્રદ હતું. એને ઘણી મજા આવી. જે કાંઈ નહીં સમજાય તે બે વાર વાંચી જ લેતો, કોઈ વાત નહીં સમજાય તો તે ટુંગા સાથે નિરાતે ચર્ચા કરી લેતો. જ્હોન ફરી પુસ્તક વાંચવા માંડ્યો. આ વખતે શરૂથી જ એને રસ પડ્યો. બીજી વારનું વાંચન અંતમાં જઈને અટક્યું. જ્હોન કહે, પુસ્તક સરસ છે, આપણે હવે આ હવાઈ બલૂન બનાવીને જ જંપીશું. એ બનાવવા માટે જેટલો પણ ખર્ચ થાય તે કરીશું. પ્રવાસ માણવો તો અન્યથી જુદી જ રીતે તે યાદગાર બની જવો જોઈએ. આમ આ રીતે હવાઈ બલૂનની શોધ પાછળ બંને રસપૂર્વક લાગી ગયા. હવાઈ બલૂન બનાવવા માટેના સાધનો એમણે ભેગા કરવા લાગ્યા. માંડ માંડ એ સાધનો મળ્યા. તેમણે એ પૈકીના કેટલાક તો જાતે જ બનાવી લીધા. હવાઈ બલૂનની યોજના સંપૂર્ણ ગોપનીય રહે તેવી તકેદારી રાખવાની હતી. શાંત ચિત્તે અને ઠંડા દિમાગથી તેનું સર્જન કરવાનું હતું. કશી જ ખામી નહીં રહી જવી જોઈએ. હવાઈ બલૂનની ઉડ્ડયન અંગેની કરો ચોક્કસ જગ્યાએ હોવી જોઈએ અને તે જરૂર પડે કામ કરે તેવી ગોઠવણ કરવાની હતી. ઉડ્ડયન અંગેની કરો કામ નહીં કરે ત્યારે છેલ્લી ક્ષણોના હાથવગા ઉપાયો પણ એમાંથી મરી રહે તેવી ગોઠવણ જરૂરી હતી. આમ સંપૂર્ણ અભ્યાસ પછી હવાઈ બલૂન બનવા માંડ્યું અને છેવટે પૂર્ણતાના આરે પણ પહોંચ્યું. જ્હોન ઉઠ્યો, બ્રશ કરીને તેણે સ્નાન પૂરું કર્યું. તુંગાએ નાસ્તો પૂરો કર્યો હતો. જ્હોનને નાસ્તો કરવાનો હતો. જ્હોન કહે, ચાલ નાસ્તાના ટેબલ પર આવી જા, મને તો કકડીને ભૂખ લાગી છે. તુંગા કહે, મેં નાસ્તો પતાવી લીધો છે, તું શરૂ કરી દે. યાદ રહે આજે થોડું મોડું થઈ ગયું છે, ઝડપથી નીકળવું પડશે. જ્હોન નાસ્તો કરીને તૈયાર થયો. બંને તેમના આવાસની બહાર આવ્યા, બે અશ્વ પર ગોઠવાયા અને દરિયા બની રવાના થયા. બે દિવસથી વાતાવરણ તોફાની હતું, હવામાં ગમે ત્યારે ગતિ આવતી હતી. ગયા વર્ષે વાવાઝોડું આવ્યું ત્યારે વિનસમાં ઘણી ખાના ખરાબી સર્જાઈ હતી, કેટલાક લોકો મૃત્યુ પામ્યા હતા. તુંગા એવું માનતો હતો કે આ વર્ષે પણ તોફાન જામશે અને તાબાહી નોંધશે. જ્હોનને બીજી કશી ચિંતા નહોતી. તે વારંવાર તુંગાને કહેતો, કમસે કમ જે થવું હોય તે ભલે થાય, પણ આપણું હવાઈ બલૂન બગડવું નહીં જોઈએ. દરિયા તટે જાળીમાં તેઓ હવાઈ બલૂનનું કામ કરતા હતા. આ સ્થળ ઘણું ગોપનીય અને મનોહર હતું. એકાંત તુંગા અને જ્હોન જેવા માણસોને જ ફાવી શકે તેવું હતું. આ તરફ કોઈ આવી શકતું નહીં. દરિયાના કિનારા પર ઊંચી નીચી અનેક ભેખડો હતી. દરિયાઈ મોજાઓ સતત કિનારાની ભેખડો સાથે ટકરાતા હતા. આ તરફ માછીમારો પણ ઢૂંકતા નહીં. અન્ય દરિયાઈ જહાજો મોટે ભાગે અધવચ્ચારેથી પાછા ફરતા. કદીક ભૂલ્યું ભટક્યું કોઈ જહાજ ઘડી બે ઘડી માટે અહીં નાંગરતું, પછી ખોરાક પાણી લઈને તેના ખલાસીઓ રવાના થઈ જતા. તુંગા અને જ્હોનને આ અનુભવ હતો. જ્હોન અને તેનો સાથીદાર તુંગા હવે ઝડપથી કામે લાગી ગયા. નકશાના આધારે આખું બલૂન બનવાનું હતું. અંતરિક્ષમાં ઉડ્ડયન વખતે કશી ખામી નહીં ઊભી થાય તેની ખાસ તકેદારી રાખવાની હતી. બલૂન બનાવવાની પદ્ધતિ સાવ સરળ નહોતી, તેમ અઘરી પણ નહોતી. એના સ્પેરપાર્ટ્સ બનાવવા માટે બંને મિત્રોએ ઠીક ઠીક પ્રમાણમાં નાણાં ખર્ચી નાખ્યા હતા. કેટલાક સાધનો ઘરે બનાવવા પડેલા. મકાન નીચેના બોયરામાં તેઓ મોડી રાત સુધી કામ કરતા. બલૂન પાછળ ઘણો સમય, પૈસા અને શક્તિ ખર્ચાયા હતા. જ્હોનને વિશ્વાસ હતો કે સંપૂર્ણ સફળતા મળશે જ. જે રીતે બલૂન પૂરું થતું હતું તે રીતે જોતા વિશ્વાસ વધે જ, એમાં ઘટાડાની શક્યતા ન હતી. બલૂનવાળું પુસ્તક અનેક વર્ષો જૂનું હતું અને તેની નવી પ્રતો મળતી ન હતી. પુસ્તક છાપનાર પ્રકાશક પાસે કદાચ બીજી નકલ નહોતી, અગર પ્રકાશન સંસ્થા જ બજારમાંથી ઉઠી ગઈ હતી. નવા નવા ઉપકરણોના સમયમાં અને વિજ્ઞાને બદલેલા કલેવર ટાણે આવા પુસ્તક છાપવામાં રસ પણ કોને હોય. સંભવ છે આ મુજબ કોઈ પ્રકાશકે તેની નકલ હાથ વગી રાખી હોય તો પણ તેનું નવું સંસ્કરણ કર્યું ન હતું. જે હોય તે પંતુંગ અને જ્હોન આ પુસ્તકનો ભરપૂર ફાયદો ઉઠાવી રહ્યા હતા. કોઈક કારે તે નવા પરિમાણ ઉમેરશે એવો ગાઢ વિશ્વાસ એમને હતો જ. બલૂન પૂર્ણ થઈ ગયું. એ છેલ્લો દિવસ હતો. પછીના દિવસે ભર ભાંખરું થાય ત્યારે બલૂનને હવામાં વહેતું કરવાનું હતું. કહો કે આફ્રિકાના પ્રવાસના શ્રી ગણેશ શરૂ કરવાના હતા. જ્હોન અને તુંગા આથી ખૂબ ખુશ હતા અને તેની ખુશી સમાતી નહોતી. હંમેશા યાદગાર બની રહે તેવો એ પ્રવાસ હતો, કેમ કે હવાઈ બલૂનનો એમાં રંગ ભરવાનો હતો. જ્હોન અને તુંગા પાછા ફર્યા. એ રાતે તેઓ ઊંઘી શક્યા નહીં. પ્રવાસની તૈયારીમાં જ અડધી રાત થઈ ગઈ. શું લેવું અને શું નહીં લેવાનું મથામણ ચીજવસ્તુને યાદ કરીને ગોઠવવી, જરૂરી કપડાં વગેરે સાથે રાખવાના, આમ દરેક રીતે તેઓ મૂંઝાયેલા રહ્યા. પણ આફત તો મોડી રાતથી શરૂ થઈ ગઈ. પવનનું ગાંડું તોફાન શરૂ થઈ ગયું. મોસમનો મિજાજ જ કંઈક જુદો હતો. જ્હોન કહે, આ મિજાજ રહેશે તો આપણી મોજ મરી પરવારશે. પવન ચારેય દિશાઓને કંપાવી રહ્યો છે. પ્રોગ્રામ મુલતવી રાખવો પડે એવું લાગે છે. તુંગા કહે, આ તો કુદરતની લીલા છે. સંભવ છે એના સ્વરૂપમાં ફેરફાર પણ આવે, કદાચ પવનની ગતિમાં વધારો પણ થાય. હજી વાતાવરણમાં રૌદ્રતાનો રંગ ઉપસ્યો નથી. પવનના સપાટા ચાલુ છે, તે જ સપાટા ઠંડા હિમ છે. જોઈએ શું થાય છે. જ્હોન હસ્યો. તે બોલ્યો, ગુરુ, આપણે હવે હાથ જોડીને બેસી રહ્યા વિના છૂટકો નથી. તોફાનની વિદાય પછી જ આપણે નીકળી શકશું. હજી અંધારું હતું. મોડી રાત પછીની ઊંઘ તોફાને પગાડી નાખી. તુંગા અને જ્હોન પથારીમાં જાગતા બેસી રહ્યા. તેમણે જરૂરી સામાન પેક કરી લીધો હતો. તોફાન થોડું શાંત થાય કે તરત જ દરિયાની વાટ પકડવાની હતી. અડધો પોણો કલાકના અંતે તોફાન હરવું થયું અને પછી ક્રમશઃ પવનના સપાટા ધીમા પડતા ગયા. દસેક મિનિટ પછી તો સાવ તોફાન થંભી ગયું. જ્હોન અને તુંગા નવાઈ પામ્યા. બારી વાટે તેનો આકાશવાણી તાકી રહ્યા. હજી વાદળા કારા ડિમાંગ હતા. જ્હોન કહે, જોયું દોસ્ત, આ છે કુદરત અને આ છે તેના રંગરૂપ. કલાક એક પહેલાં તોફાની વાતાવરણ હતું અને હવે સાવ શાંતિ છવાઈ ગઈ. જાણે કદી તોફાન આવ્યું જ નહીં હોય એવું લાગે છે. તુંગા કહે, કુદરતની વાત જ નોખી છે. આપણે વિલંબ કરવો નથી, ઝડપથી દરિયાની વાટ પકડીએ. મને લાગે છે પવન સૂઈ ગયો છે, આપણે જાગી જવાનું છે. ચાલો તૈયારી કરો. જ્હોન કહે, શું લાગે છે? એ તોફાન પુનઃ કરવટ નહીં બદલે એમ લાગે છે? ટૂંગા કહે, મને તો એવું જ લાગે છે. તોફાન ગયું, પવન તો વાદળના ગોખમાં ભરાઈ ગયો. હા, ઠંડક વધી છે, પણ એ તો માફક આવી જાય એમ છે. જ્હોન અને ટૂંગા પગ પારા જ ઉપડ્યા. એમણે ઘરને તારું લગાવી દીધું. તેમણે તેમના અશ્વોને એક મિત્રને સોંપી દીધા હતા. એટલું જ નહીં, એ મિત્રને ઘરની દેખરેખ રાખવાનું પણ કંઈ દીધું હતું. તેમનો પ્રવાસ કેટલા દિવસ ચાલશે તે અંગે કશું સ્પષ્ટ ન હતું. ઉતાવળા પગલે તેઓ દરિયા તટે પહોંચ્યા. એમણે કોઈને પ્રવાસ અંગે એક હરફ સુદ્ધા નહોતો કહ્યો. પ્રવાસ સાવ ગોપનીય રહે તેની તકેદારી રખાઈ હતી, અને તે ખૂબ જરૂરી કહી શકાય તેવું મનોવલણ હતું. જ્હોન અને ટૂંગા ઈચ્છતા ન હતા કે તેમનું હવાઈ બલૂન બિનજરૂરી દુનિયામાં જગજાહેર થઈ જાય. જ્હોન અને ટૂંગાએ બલૂન તૈયાર કર્યું. બલૂન સાથે જોડેલા બેઠકના ખોખામાં તેમણે પોતાનો સામાન ગોઠવ્યો. ટૂંગાએ આકાશ ભણી જોયું. વાદળા હજી પણ કારા હતા, પવન ઠંડો હતો, દરિયો પણ શાંત હતો. જ્હોન કહે, શું લાગે છે? હવે તોફાનના કસા એંધાણ દેખાય છે ખરા? વાદળા કારા ડિમાંગ છે, એટલું જ ને, બીજું કંઈ નહીં ને? ટૂંગા કહે, વાત ખરી છે, પણ કંઈ પણ કહેવું મુશ્કેલ છે. આ તો ભાઈ કુદરત છે, એનો ભેદ ભરમ કોઈ પકડી શકે નહીં કે સમજી પણ શકે નહીં. જ્હોન કહે, જે હોય તે, પણ તું બંદૂકો તો લઈ આવ્યો છે ને? કારતૂસો કેટલી છે? ટૂંગા કહે, પૂરતા પ્રમાણમાં કારતૂસો લઈ લીધા છે, બંદૂકો પણ ગોઠવી દીધી છે, જરૂર પડે તીર કામઠા પણ લીધા છે. છુરી ચાકુથી માંડીને જરૂરી નાની મોટી ચીજ વસ્તુઓ પણ લઈ લીધી છે. જ્હોન કહે, તો પછી હવે વાર કોની જોવાની છે? તું બલૂનના પટ્ટા છોડી દે, હવા ભરીને ખોખામાં ગોઠવાઈ જા, એટલે ઉપાડીએ. ટૂંગાએ હજી તો આઠમો પટ્ટો જ ખોલ્યો હતો, ત્યાં ધીરે ધીરે પવન શરૂ થયો. જ્હોન નવાઈ પામ્યો, ત્યાં તો પવન વધ્યો. દરમિયાન નવમો પટ્ટો પણ ખુલી ગયો. હવે જુઓ કમાલ, પવનનો જથ્થો બલૂનમાં ભરાઈ ગયો અને બલૂનનો ફુગ્ગો પૃથ્વીના ગોરા જેવો થઈ ગયો. બલૂન ઉપડ્યું. જ્હોને રાડ નાખી, ટૂંગા ઉતાવળ કર, કુદરતે વળી રૌદ્ર સ્વરૂપ પકડવા માંડ્યું છે. હવે તો પ્રવાસ એ જ વિકલ્પ. જુઓ, બલૂનના ફુગ્ગામાં હજી પણ હવા ભરાતી જાય છે. લગાવ છલાંગ, લગાવો. ટૂંગા કહે, જ્હોન ફિકર કરીશ નહીં, હું તૈયાર છું. આપણે હવે ગણતરીની મિનિટોમાં આકાશમાં ચક્રાવો લેતા રહીશું. આપણી જિંદગીની યાદગાર અને અવિસ્મરણીય દિવસ આરંભાઈ ચૂક્યો છે. ટૂંગા કૂજો ખોખામાં બેઠો, કહો કે તે ખોખામાં ફેંકાયો હોય તેમ ગોઠવાઈ ગયો. બલૂન ધરતી પરથી અદ્ધર થઈ ચૂક્યું હતું. એ જ ક્ષણે હવાના સુસવાટા શરૂ થઈ ગયા હતા. ઠંડી હવાના ચક્રાવવા બલૂનને ઊંચે ને ઊંચે ખેંચતા ગયા. જ્હોન કહે, મિત્ર, કુદરત આપણું કલ્યાણ કરે તેવું લાગે છે. ટૂંગા કહે, નવમો પટ્ટો ખુલે ત્યાં લગી પવન શાંત હતો, એની ગતિમાં ધીમે ધીમે ફેરફાર જણાતો હતો, પણ નવમા પટ્ટે તો તે દિશાઓ થીજવવા લાગ્યો. મને થયું ફટોફટ પટ્ટા ચડાવી દઉં, પણ ત્યાં સુધીમાં તો ઘણું મોડું થઈ ગયું હતું, બીજો કોઈ વિકલ્પ પણ નહોતો. બલૂન આકાશે ગતિ કરવા લાગ્યું હતું. સવારના 6 વાગી ચૂક્યા હતા. આજે ચોમેર ધુમ્મસનું પડ છવાયેલું હતું, ઠંડી પણ વધી હતી. બલૂન જબરજસ્ત ઝડપથી ઉડી રહ્યું હતું. આકાશી ટાન જ્હોને દૂરબીન આંખે મૂક્યું. ધુમ્મસની આરપાર કશું દેખાતું નહોતું, નીચેનું જગત પણ ધુમ્મસમાં ગૂંથાઈ ગયું હતું. જ્હોન અને તુંગાની ચિંતામાં દેખાતી રીતે જ વધારો થયો હતો, કેમ કે પવન વધ્યો હતો, બલૂન ઊંચું નીચું થતું હતું, તેના સુસવાટા કાનના પડદા ચીરતા હતા. જ્હોન અને તુંગા મૂંઝાઈ ગયા, કરવું શું? દરિયાઈ તોફાન અને પવનના મિજાજને હાથ આડો દઈને એમ તો ન જ કહી શકાય કે બસ હવે ખમૈયા કરો. કુદરતના કોઈ પણ સ્વરૂપને નાથવાનું ગજું માણસમાં ક્યાંથી હોય? માણસની શું વિસાત કે કુદરતને પડકારે? જ્હોન કહે, કશું દેખાતું નથી, મને લાગે છે કે જો આમ જ ચાલશે તો બલૂન ફાટી જશે, અને જો એમ જ થાય તો આપણે કાંકરાની જેમ નીચે ફેંકાઈ જઈશું, ક્યાં પડીશું અને શું થશે તેની કલ્પના પણ થઈ શકે તેમ નથી. ભારે ઉપાધિ આવી છે. તુંગા કહે, તોફાન વધતું જાય છે, આમ જ ચાલ્યા કરશે એવું લાગે છે. વરસાદ પણ આવવા લાગ્યો છે. આ મોસમમાં તે વળી વરસાદ હોય? લાગે છે કે માવઠું વકર્યા વિના રહેશે નહીં. ખૂબ જ ગતિમાં હવાઈ બલૂન ઉડતું હતું. પવનની દિશામાં તે કણખલાની માફક ખેંચાતું હતું, બસ ખેંચાતું જ હતું. તુંગા અને જ્હોન લગભગ કુદરતના હવાલે હતા. તેમના ભવિષ્ય વિશેનું ચિત્ર જાણે કુદરતના રંગોમાં ડબરાતું જ જતું હતું. જીવન પર પ્રશ્નાર્થ ચિહ્ન મુકાઈ ગયું હતું. રહી રહીને બંને મિત્રોને ખુદની ચિંતા સતાવી રહી હતી. હવાઈ બલૂન ઉપર જ તેમનો મદાર હતો. તારે તો હવાઈ બલૂન અને મારે તો હવાઈ બલૂન. ટુંગા કહે, પ્રમાણસર પવન જ હવાઈ બલૂનને યોગ્ય દિશામાં રાખી શકે, અગર સલામત રાખે. આ પ્રકારનો પવન તો બલૂનનો કચ્છરગાણ જ વારી શકે, પ્રવાસના રંગમાં ભંગ નહીં પડે તો જ સારું. જ્હોન કહે, ભલું પૂછું ભાઈ પવન દેવતાનું. બલૂન ઘસી જતું હતું. તુંગા અને જ્હોન જાણે પવનમાં ખેંચાઈ જતા હતા. ઠંડક વધતી જતી હતી. પવન તો જાણે ગાંડો બન્યો હતો. ભયંકર ગતિમાં તે ફૂંકાઈ રહ્યો હતો. કહો કે આ તો મોતનું વાવાઝોડું હતું. ચક્રાવતમાં એ પ્રકારનો ભય તોરાતો હતો. સમય સરતો ગયો. ધુમ્મસનું પડ પણ ધીરે ધીરે ચીરાતું જતું હતું. હજી જોઈએ તેટલો પ્રકાશ પથરાયો ન હતો. ઠંડકમાં વધારો થયેલો હતો. પવનના સુસવાટા તીખાશ ભર્યા હતા. તુંગા કહે, કેટલો સમય થયો તેની કશી ખબર પડતી નથી. સૂર્યનું અસ્તિત્વ જ નહીં હોય તેવું લાગે છે. આછો ઉજાસ ગાંઠ બન્યો નથી. કેટલા કલાકો પસાર થયા તેની કોઈ સમજ પડતી નહોતી. વળી પાછું ધુમ્મસ છવાતું હોય એવું લાગ્યું. હવે પવન ધીમો પડી ગયો હોય એવું જણાયું. ઠંડકની તીવ્રતામાં કશો ફેર પડ્યો ન હતો. સદનસીબે વરસાદ બહુ આવ્યો નહીં. થોડાક અમીછાટણા થયા, પણ તે આ મોસમમાં આરોગ્યને માટે તો ઠીક કહી શકાય જ નહીં. જ્હોન અને તુંગા થાક્યા હતા, ભૂખ્યા પણ થયા હતા. તેમણે બલૂનના ખોખામાં જ જરૂરી ખોરાક લઈ લીધો. અવકાશી ભોજન મજાનું રહ્યું. ધુમ્મસ જાણે કાલિમામાં પથરાતું ગયું. છેવટે કારાસ જ કારાસ રહી. જ્હોન સમજી ગયો. એણે કહ્યું, દોસ્ત, એક દિવસ પૂરો થઈ ગયો અને હવે રાત પડી હોય તેમ લાગે છે. તુંગા કહે, લાગે છે નહીં, પરંતુ ખરેખર રાત પડી ગઈ છે. ઠંડક એવી ને એવી છે. પવન બલૂન માટે આશીર્વાદરૂપ છે, પણ મોસમનો રંગ કેવો છે તે તો ઠેઠ મરસ કે જ જાણી શકાય. જ્હોન કહે, ઠીક છે, પડશે એવા દેવાશે. તુંગા કહે, કુદરત અંગે તરકો લડાવવા એટલે નર્યું ગાંઠપણ જ ગણાય. જ્હોન કહે, ઘણા લોકો આગાહીઓ માંડે છે, પણ તર્કસંગતતાના આધારે ગરબડ પણ કરે છે. જ્યોતિષીઓ સાવ ખોટા નથી હોતા. જ્યોતિષ વિજ્ઞાન સાચું જ છે, પણ કેટલાક અણધડ અને મૂર્ખ લોકો ચિત્ર વિચિત્ર તર્કો અને ઉપર છલ્લો અભ્યાસ કરીને આગાહીઓ માંડે છે, તેમાં કંઈક અંશે શંકા જાગે છે. તુંગા કહે, ઠીક છે, આપણે આ સાચા ખોટાના વિષયમાં પડવું નથી, ઘણો લાંબો વિષય છે, મને તો ઊંઘ આવી હોય તેમ લાગે છે, આંખો ઘેરાવા લાગી છે, શું કરવું, ઊંઘી જાઉં? જ્હોન કહે, ના, ઊંઘાય નહીં, હવાઈ બલૂનમાં જાગૃત રહેવું પડે, ઊંઘમાં તો ઊંધા જ પડી જવાય, આકાશેથી ઊંધા થાવ તો શું હાલત થાય તેની કલ્પના કરો. તુંગાએ વોટર બેગમાંથી થોડું પાણી પીધું, પાણીની છાલકો લગાવીને આંખોને ભીની કરી, એ રીતે જ્હોને પણ કર્યું. કંઈક અંશે સારું લાગ્યું, બંનેનું શરીર કથળતું હતું, તેઓ ગઈકાલે પણ ઊંઘ્યા નહોતા, આજની રાત ઊંઘ્યા વગર જ પસાર કરવી પડે તેમ હતી. ચારે તરફ અંધારું પથરાઈ ગયું હતું. બંને જણાએ મા પરાણે ઊંઘ પર અંકુશ મેળવ્યો હતો. તેમની આંખોના પોપચા વારંવાર ઢરી પડતા હતા, તેથી વારંવાર પાણીની છલાકો મારવી પડતી હતી. આરસ ખંખેરી નાખીને સતર્ક રહેવાનું હતું. જ્હોન પોતાના જોકા પર બળજબરીપૂર્વક અંકુશ રાખતો હતો. આ સ્થિતિ યોગ્ય નહોતી, પણ થાય શું. કલાકો સુધી તેઓ વાતો કરતા રહ્યા. અનેક વિષયની વાતો પર એમણે ચલાવે રાખ્યું. સમય પસાર કરવા માટે તે ઠીક હતું. અચાનક પવન દેવતાની હાજરીનો અહેસાસ થયો. પવન ચક્રાવે ચડ્યો. તોફાને તેના મિજાજ મુજબ તાંડવ આરંભી દીધું. કારા વાદરા હજી ઘટાટોપ હતા. પવન ઠંડો હતો. તાંડવ તીવ્રતાએ પહોંચ્યું. જ્હોન અને તુંગાની ઊંઘ ઉડી ગઈ હતી. કેટલા વાગ્યા હતા તેની કશી ખબર રહી નહીં. તુંગા કહે, ફરીથી તાંડવ મંડાયું છે, સાવધ રહેવું પડશે. આફત આકાશની હોય ત્યારે જરાય ગાફેલ રહેવાય નહીં. ફરીથી આરસ મરડતું પવનનું તાંડવ હવે વરસાદ સાથે જ વાતાવરણને ધ્રુજાવવા લાગ્યું. જ્હોન અને તુંગા બલૂનને હાલક ડોલક થતું જોઈ રહ્યા. પવનની ઠંડી હિમ થાપટો વચ્ચે જીક જીલવી સહેલી નહોતી. બલૂન ઉડતું જતું હતું. અંધારામાં કઈ તરફ તે ઘસી જતું હતું તેની કશી જ સમજણ પડતી નહોતી. ભગવાન ભરોસે પ્રવાસ યાત્રા આરંભાઈ હતી. જો પવન અને વરસાદનું તાંડવ શરૂ થયું ન હોય તો તેઓ આરામદાયક પ્રવાસની અનુભૂતિ કરી શકત. આ એક તોફાની અનુભવ હતો. જોકે તેને માટે પણ જ્હોન અને તુંગા તૈયાર હતા. બલૂનના હાલન ડોલનની પ્રક્રિયા વધારે ઝડપી હતી. જ્હોન અને તુંગાએ કોઈ પણ રીતે પોતાની જાતને બચાવવાની હતી. ખાસ કરીને ખોખાનું બેલેન્સ ડામાડોળ થવું જોઈએ નહીં. વિશેષ કાળજી તો ખોખામાં વરસાદી પાણી ભરાઈ જાય તેની લેવાની હતી. ખોખાની એક બાજુ પાણીને વહાવી દેવા માટે નર મૂકેલો હતો. તેને ખુલ્લો મૂકી દેવાયો હતો, જેથી વરસાદનું પાણી ઝડપથી ખોખામાં ભરાતું તે નર વાટે બહાર ટપકી જતું હતું. પવનની થાપટોથી બલૂનનો વિશાળ ગોરો આમથી તેમ ડોલતો હતો. વરસાદના ફોરા અથડાવવાથી હવાઈ બલૂનનું ચોક્કસ પ્રકારની મજબૂતાઈ ધરાવતું પડ ધ્રુજતું હતું. આમ તો સહેલાઈથી ફાટી જાય તેવું ન હતું. જોકે આથી વધુ તોફાન આવે તો બલૂન ફાટવાની ભીતિ સાચી જ પુરવાર થાય. કેટલો સમય થયો હશે તેની ખબર રહી નહીં, પણ એકાએક પવન જોરદાર રીતે ચક્રાવો લેવા લાગ્યો. કારના પડદા ફાટી જાય તેવા સુસવાટા થયા. કોણ જાણે કેમ પણ બલૂન નીચેની તરફ ઘસી ગયું. એમ ક્રમશઃ ઘસતું ગયું. જ્હોન અને તુંગા આશ્ચર્યઘાતમાં મુકાયા. આમ સાચી થયું તેની કશી સમજણ પડી નહીં. જે રીતે બલૂન નીચે ઘસી જતું હતું તેથી તેમાં કાણું પડ્યાની શંકા વધારે દઢ બની. જ્હોને બેટરી કાઢી, એણે અજવાળું ફેંક્યું. હા, બલૂનમાં મોટું ફાંકું પડી ગયું હતું. જ્હોનના કાળજે ધ્રાસકો પડ્યો. તેણે તુંગાને પરિસ્થિતિની સમજ આપી. બંને જણા ગભરાઈ ગયા. કંઈ પણ સમજે તે પહેલાં તો વિદ્યુત ગતિએ બલૂન નીચે તરફ સરકતું ગયું. એ લોકો કોઈ જાળીમાં ખાબક્યા, જાળીના ઝુંડમાં પડ્યા એ એમનું સદનસીબ. પહાડ ઉપર કે દરિયામાં પડ્યા હોત તો કમનસીબી સર્જાત, કેમ કે પહાડ પર અથડાવાથી મોત જ આવે અને દરિયો તો ગરી જ જાય. અલબત્ત બંને તરી શકતા હતા, તેથી મોતની શક્યતા એ રીતે ઓછી થઈ જતી હતી. ટુંગા અને જ્હોન ક્યાં પડ્યા હતા તેની તાત્કાલિક કંઈ સમજણ પડી નહીં. હા, એ વખતે થોડું અજવાળું પથરાઈ ચૂક્યું હતું. જ્હોન જાળીમાં હતો અને ટુંગા નજીકના વૃક્ષની ગટ્ટાદાર ગટ્ટામાં હતો. તેણે સમતોલપણું જાળવી લીધું, દારી પકડી રાખી અને ઉજાસ પથરાઈ ચૂક્યો હતો. અરે ઓ જ્હોન, તું સલામત છે ને? ટુંગાએ મોટી બૂમ પાડી. હું વૃક્ષની દારી પકડીને લટકી રહ્યો છું, તું ક્યાં છે, મને જવાબ આપ. ટુંગા, હું જાળીમાં છું, જ્હોન જોરથી બરાડ્યો. 15 મિનિટ પછી ટુંગા અને જ્હોન એકબીજાને મળ્યા. બલૂનની દશા ખરાબ હતી, તે ફાટી ગયું હતું, ઘણો મોટો ચીરો પડી ગયો હતો, અંદરની બધી જ હવા ફૂસ થઈ ગઈ હતી. એ લોકો જંગલમાં હતા, જંગલના પશ્ચિમ છેડે હતા કે દક્ષિણ છેડે તેની કંઈ સમજણ પડી નહીં. શું આપણે આફ્રિકાના જંગલમાં છીએ? લાગે છે તો એવું જ. ટુંગા અને જ્હોન વાતો કરતા આગળ વધતા હતા, ત્યાં મોટેથી બૂમ પડી. ટુંગા નવાઈ પામ્યો, જ્હોન પણ વિચારમાં પડી ગયો. બૂમ ઘણી લાંબી હતી, જરા વિચિત્ર હતી. આમ બૂમો કોણ પાડતું હશે, શા માટે પાડતું હશે? જ્હોને ચારે બાજુ નજર દોડાવી, કંઈ દેખાયું નહીં. ટુંગાનું આશ્ચર્ય બેવડાયું. થોડી વાર પછી ફરીથી મોટી બૂમ પાડી. ટુંગા અને જ્હોન દોડ્યા, સામેની ગટાદાર જાડી પાછળ જઈને લપાઈ ગયા. પેલી બૂમ એકદમ નજીક સંભળાતી હતી. ટુંગા અને જ્હોન જાળીની પાછળ છુપાઈને જોઈ રહ્યા. બૂમ છેટી નહોતી, છાતીની ધડકનો ભીસી નાખે તેવી લાંબી એ બૂમ હતી. એ બૂમ નાની સૂની નહોતી, કેમ કે એનાથી આખું જંગલ ગાજતું હતું, કહો કે ધમધમતું હતું. આવી બૂમો કોણ પાડતું હશે, શા માટે? એ શત્રુ હશે કે મિત્ર? જ્હોન કહે, આપણે બરાબર ફસાયા છીએ એવું લાગે છે. બૂમો પાડનાર આપણો મિત્ર હોય એમ હું માનતો નથી. બૂમો નજીક ને નજીક આવી રહી છે, વાત સાચી પણ હતી. જ્હોન અને ટુંગા સાવધ બની ગયા. એમણે છેવટે જાળી પાસે પડેલા બલૂનના પેલા ખોખા સામે જોયું. એમાં પડેલો સામાન જેમનો તેમ હતો. તેમાંથી બંદૂકો લેવાની હતી. કંઈ પણ સમજે તે પહેલાં બૂમો શરૂ થઈ હતી. તેઓ સચેત બને તે પહેલાં તો છુપાવવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ હતી. કરે પણ શું? આપણે શત્રુ સામે લડી શકીએ તેવી સ્થિતિમાં નથી, કારણ કે બંદૂક સામેના ખોખામાં પડી છે. બૂમો પાડનાર કોણ હશે? જ્હોન બોલ્યો. અચાનક તેણે ટુંગાનો ખભો દબાવ્યો. એણે કહ્યું, સંભવ છે તે જંગલનો રાજા ટાર્ઝન પણ હોય, કારણ કે ટાર્ઝન આવી વિચિત્ર બૂમો પાડે છે. જ્યારે કોઈ આફતના એંધાણ મળે ત્યારે તે મોટેથી બૂમો પાડીને આખું જંગલ ગજવી મૂકે છે. વળી બૂમ પડી, લાંબી બૂમ હતી, પીણી અને વિચિત્ર બૂમ હતી. જ્હોન અને ટુંગા મૂંઝાયા, હવે કરવું શું? જ્હોન બલૂનના ખોખા બની સરક્યો. તેણે તે ખોખું ખેંચી લીધું, એને જાળીના ઝુંડમાં છુપાવી દીધું, સાથે બલૂન પણ ખેંચાઈ આવ્યું.